जावा के बाद
જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ કહે છે, નિયમે દ્રષ્ટિ સ્વરૂપ મેં વ્યવહારે કહ્યું આય, હવે જ્ઞાન ચારિત્ર શું જેમ પરમેષ્ટિ પમાય. વ્યવહાર નહીંથી મેં તને સમ્યક દર્શનનું વ્યવહાર નહીંથી મેં તને સમ્યક દર્શનનું સ્વરૂપ યથાર્થ રીતે કહ્યું છે, હવે તું જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ સાંભળ કે જેથી તને સિદ્ધપદની પ્રાપ્તિ થાય. વ્યવહાર સમ્યક દર્શનના વિષયભૂત દ્રવ્યોનું ચુલિકા રૂપે વ્યાખ્યાન કરે છે. છ દ્રવ્યોમાં માત્ર જીવ અને પુદ્ગુલ સ્વભાવ અને વિભાવ રૂપે પરિણમે છે. બાકીના ચાર દ્રવ્યો સ્વભાવમાં જ પરિણમે છે, પણ વિભાવ રૂપે કોઈ પણ સમયે પરિણમતા નથી, તેથી અપરિણામી છે. માત્ર જીવ અને પુદ્ગલ પરિણામી છે. આખું વાંચું છું. શુદ્ધ નિશ્ચય નહીંથી વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવવાળા શુદ્ધ ચૈતન્ય પ્રાણોથી જે જીવે છે તે જીવ, અને વ્યવહાર નહીંથી કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ દ્રવ્ય ભાવરૂપ ચાર પ્રાણો દ્વારા જે જીવે છે જીવશે, તથા ભૂતકાળમાં પણ જીવતો હતો તે જીવે છે. અર્થાત બધા દ્રવ્યોમાં એક જીવ દ્રવ્ય જ જીવ છે, બાકીના પાંચ દ્રવ્યો અજીવ છે. સ્પર્શ રસ ગંધ વર્ણવાળા હોવાથી એક પુદ્ગલ દ્રવ્ય જ મૂર્ત છે, અને અવશેષ પાંચ દ્રવ્ય અમૂર્ત છે. જીવ દ્રવ્ય અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી મૂર્ત પણ છે, પણ શુદ્ધ નિશ્ચય નહીંથી જીવ અમૂર્ત છે. ધર્મ અધર્મ આકાશ અને કાલ આ ચારેય દ્રવ્યો સદાય અમૂર્ત છે, કારણ કે એમાં રૂપ રસ ગંધ અને સ્પર્શનો અભાવ છે. લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશી જીવ દ્રવ્ય આદિ પાંચ દ્રવ્ય અસ્તિકાય છે, તેથી સપ્રદેશી અને કાલ દ્રવ્યમાં ઘણા પ્રદેશ ન હોવાથી અપ્રદેશી છે. દ્રવ્યાર્થિક નહીંથી ધર્મ અધર્મ અને આકાશ એક એક દ્રવ્ય છે, અને જીવ પુદ્ગલ તથા કાલ આ ત્રણેય અનેક દ્રવ્ય છે. બધાને અવકાશ આપવાથી આકાશ દ્રવ્ય ક્ષેત્રવાન છે અને બીજા દ્રવ્યો અક્ષેત્રી છે. એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગમન કરવારૂપ તથા હલનચલન રૂપ ક્રિયા કહેવાય છે. તે ક્રિયાવાળા જીવ અને પુદ્ગલ દ્રવ્ય છે, અને ધર્મ અધર્મ આકાશ તથા કાલ નિષ્ક્રિય દ્રવ્યો છે. સંસારી જીવો કર્મોને લીધે હલનચલનવાળા છે, તેથી ક્રિયાવાન ગણાય છે. સિદ્ધ પરમાત્મા ક્રિયારહિત છે. ધર્મ અધર્મ આકાશ અને કાલદ્રવ્ય જો કે અર્થ પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે, તો પણ આ દ્રવ્યો વિભાવ વ્યંજન પર્યાય રૂપે પરિણમતા ન હોવાથી નિત્ય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ જીવ અને પુદ્ગલ પણ નિત્ય છે, તો પણ અગુરુ લઘુ પરિણતિરૂપ સ્વભાવ પર્યાયની અપેક્ષાએ અને વિભાવ વ્યંજન પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે.
ગાથા
પરદ્રવ્યનું સત્યાવીસ ને અઠ્યાવીસ લીધી ને આપણે અઠ્યાવીસ અઠ્યાવીસમી ગાથામાં આપણે પહેલો ભાગ લઈ લીધો એનો, એટલે પછીનો જે છે ને નહીંનો છે, એટલે વિવરણ ઉપર, એટલે એ છું 29મી ગાથાથી શરૂ કરો.
જેમ સ્થિતિ જે દ્રવ્યની જાણે તેમ યથાર્થ આત્મસંબંધી ભાવતે જ્ઞાન માન સત્યાર્થ. હે જીવ, અનાદિકાલથી આ દ્રવ્યો જે પ્રમાણે રહેલા છે એટલે જેવું તેમનું સ્વરૂપ છે તે પ્રમાણે સંશય આદિ રહિત જે જાણે છે તે જ આત્મભાવરૂપ સમ્યક જ્ઞાન છે એમ તો માન. દ્રવ્ય માત્ર ઉત્પાદ વ્યય અને ધ્રુવ્ય સ્વરૂપ છે, તેમજ ગુણ પર્યાય સહિત છે. સપ્તભંગી રૂપ પણ વસ્તુ સ્વરૂપ છે, ગુણ પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય નથી. આ પ્રમાણે યથાસ્થિતપણે જે વસ્તુ સ્વરૂપ જાણે છે તે સમ્યક જ્ઞાન છે. તે સમ્યક જ્ઞાન આત્માનો સ્વ તથા પરને જાણવાનું ભાવ છે. વ્યવહારથી સવિકલ અપવસ્થામાં તત્વ વિચારના સમયે સ્વ પરનું જાણવું તે સમ્યક જ્ઞાન છે, અને નિશ્ચયથી વિતરાગ નિર્વિકલ્પ સમાધિના સમયે પદાર્થોનું જાણવાપણું મુખ્ય નથી, પણ કેવળ સ્વસંવેદન જ્ઞાન જ નિશ્ચય સમ્યક જ્ઞાન છે. વ્યવહાર સમ્યક જ્ઞાન પરંપરાએ મોક્ષનું કારણ થાય છે, અને નિશ્ચય સમ્યક જ્ઞાન સાક્ષાત મોક્ષનું કારણ છે. આ લોક છ દ્રવ્યોના સમૂહ જે લોક કહે છે જે તે છ દ્રવ્યોને તેનું જે પ્રમાણે સ્વરૂપ છે તે પ્રમાણે યથાર્થ રીતે જાણવું તેને સમ્યક જ્ઞાન, જે જ આત્મભાવનું સમ્યક જ્ઞાન છે, એટલે આત્માના ભાવ વડે જાણેલું સમ્યક જ્ઞાન છે. દરેક દ્રવ્ય માત્ર દ્રવ્ય દરેક છે ત્રિપદીમાં બધાય છે. દરેક દ્રવ્યની ઉત્પાદ વ્યય અને ધ્રુવ સ્વરૂપ છે. ઉત્પાદ વ્યય ધ્રુવ અને ગુણ પર્યાય સહિત છે. સપ્તભંગી સાથે પણ જણાવેલું છે, ગુણ અને પર્યાય વિના કોઈ પણ દ્રવ્ય નથી, કે દરેક દ્રવ્યની ગુણ એનો ગુણ અને પર્યાય બદલાતી રહે છે. અને પણ ધ્રુવ છે એટલે પોતાનું જે સ્વરૂપ, પોતાનું જે દ્રવ્યનું જે પરમાણુ જે છે, પરમાણુ અથવા તો પ્રદેશ એ સ્થિર રહે છે. આ પ્રમાણે વસ્તુને જે સ્વરૂપ ધ્રુવ્ય સ્વરૂપ છે અને સપ્તભંગી સ્વરૂપ છે, ગુણ પર્યાય સહિત છે, જે જાણે છે તેને જે સમ્યક રીતે જાણે છે તેને સમ્યક જ્ઞાન કહે છે. અને વ્યવહારથી કહે છે, વ્યવહારથી સમ્યક જ્ઞાન કહે છે, સ્વ અને પરને જાણવું તે વ્યવહાર સમ્યક જ્ઞાન છે. અને નિશ્ચયથી પોતાના આત્મા સ્વરૂપને જાણવું નિર્વિકલ્પ નિર્વિકલ્પ સહિત આત્માને જાણવું તે સમય તે નિશ્ચય સમય જ્ઞાન છે. વ્યવહાર સમય જ્ઞાન છે પરંપરાએ મોક્ષનું કારણ થાય છે, અને નિશ્ચય સમય જ્ઞાન છે સાક્ષાત મોક્ષનું કારણ છે. વ્યવહાર સમય જ્ઞાન નિશ્ચય સમય જ્ઞાનનું કારણ છે. નિશ્ચય સમય જ્ઞાનથી મોક્ષ થાય છે.
સમ્યક જ્ઞાન એટલે શું? ટૂંકી સમજ લેવી. આ લોક છ દ્રવ્યનો છે. લોકનું સ્વરૂપ યથાર્થ જાણવું એટલે છ છ દ્રવ્યનું સ્વરૂપ યથાર્થ જાણવું. જ્યારે જ્યારે જગત સંબંધી વિચાર કરીએ ત્યારે આપણને 50 પ્રકારના વિકલ્પો આવે, પરંતુ જ્ઞાની કહે છે બધામાંથી સમ્યક જ્ઞાન એ છે કે લોક છે એ છ દ્રવ્યોનો સમૂહ છે. જે છે તે છ દ્રવ્યોનું સતત થતું રૂપાંતર સિવાય કશું નથી. એ છ દ્રવ્યનું સ્વરૂપ યથાર્થ જાણવું અને છ દ્રવ્યના યથાર્થ સ્વરૂપ જાણવામાં એ છ દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રુવ રૂપ છે. એટલે એ છ દ્રવ્ય કાયમ છે, છતાં એની અવસ્થામાં સમયે સમયે બદલ થાય છે, પરિવર્તન થાય છે. જે કંઈ જુદું જુદું દેખાય છે એમાં કોઈ નવું નથી. જે દેખાય છે તે છ જ દ્રવ્યની પલટાતી અવસ્થા જ જોવામાં આવે છે. એટલે આ જોવાનો ભાવ જે છે એ આત્માનો જ્ઞાન છે, એ આત્મ સ્વભાવરૂપ જ્ઞાન છે. આ જ્ઞાન જે છે એ સ્વને પરને જાણે છે, અને પરને જાણે છે એટલે પરને ત્રણ પ્રકારે જાણે છે. એવી રીતે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. ગુણ એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય. પણ દ્રવ્યને ગુણમાં ઉત્પાદ વ્યય નથી, એટલે પાછું વળી ગોટો થઈ જશો. એ વાત જુદી છે અને એક આ વાત જુદી છે. ગુણ અને દ્રવ્ય બને ધ્રુવ. જે પલટાય છે અથવા તો ઉત્પન્ન થાય છે અને વ્યય થાય છે એ પર્યાય, અને એ પર્યાય દ્રવ્યની થાય છે જે દ્રવ્ય ધ્રુવ છે, ગુણની થાય છે જે ગુણ ધ્રુવ છે. જો સમજમાં બરોબર ન આવે અને સરળ સરળ આપણે આમ પેલું કરતા જઈએ તો એમાંથી પાછું ગૂંચવાડો ઊભો થઈ જાય, સ્પષ્ટતા થઈ જાય કે પદાર્થમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય, પ્રત્યેક દ્રવ્ય પર્યાય સહિત છે, ગુણ સહિત છે, અને ગુણ અને ગુણીનું એક પણ જ છે. અપેક્ષાએ ગુણ અને ગુણી અભિન્નતા છે. હવે એક પર્યાય એટલે એની અવસ્થા જે છે, ગુણ સહિતના દ્રવ્યની અવસ્થા અથવા તો દ્રવ્યના ગુણની અવસ્થા, એ સમયે સમયે પલટાય છે. એનું સ્થિતિ શું છે? તો કે ઉત્પન્ન થાય, વ્યય થાય અને ધ્રુવ. પણ એ દ્રવ્ય રહે. પર્યાય શેમાંથી ઉત્પન્ન થાય? દ્રવ્યમાંથી. શેની પર્યાય છે? ગુણની. કોઈ એક ગુણની, કોઈ બીજા ગુણની, અનંત ગુણ છે તો એની પર્યાય ઉત્પન્ન થાય છે. હવે આ સમજ, આને સમ્યક જ્ઞાન કહ્યું છે કે લોકનું યથાર્થ જ્ઞાન અથવા તો દ્રવ્યનું યથાર્થ જ્ઞાન એ આત્માનો જ્ઞાન સ્વભાવ છે. સમ્યક જ્ઞાન તે આત્માનો સ્વ તથા પરને જાણવા રૂપ ભાવ છે. બેસે છે વાત બિરેન. સમ્યક જ્ઞાન એટલે આત્માનો સ્વ અને પરનો જાણવા રૂપ ભાવ છે. એટલે જો શબ્દથી જરા પર જઈએ, ચિંતનમાં જઈએ તો જ વાતને પકડાય. કોઈ દિવસ શબ્દ ઉપર ન પકડાય, ભાવ ભાષણમાં જવું પડે. અને ભાવ ભાષણમાં જવું હોય તો શબ્દથી પર જવું પડે. આપણે શબ્દથી પર ન જઈએ અને શબ્દમાં જ રોકાઈ રહીએ અને શબ્દના પર્યાય શોધવા માંડી જઈએ તો પર ન જવાય. એટલે ખૂબ સ્વસ્થતાપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવો કે આ લોકનું જ્ઞાન જીવને હોય છે. શું છે આખરે આ જગત બધું છે શું? તો કે કંઈ નથી, છ દ્રવ્યોની રમત છે. એ છ દ્રવ્યોની અંદર પછી એ જે આગળ કહ્યું છે એ જ્ઞાનમાં કે ભાઈ આ ધર્માસ્તે કાય, અધર્માસ્તે કાય, કાળ અને આકાશ એનું તો કોઈ છે જ નહીં. એનું તો એક જ અખંડ દ્રવ્ય છે, એક રૂપે છે. જે એક રૂપે નથી ને અનેક રૂપે છે એવા દ્રવ્ય કયા? બે, જીવ અને પૂતગલ. જીવ અને પૂતગલ જે દ્રવ્ય રૂપે એક છે પણ વ્યક્તિ રૂપે પર્યાય તો પછી આવે. વ્યક્તિ એટલે એનું એકમ, એક જીવ ઈ એકમ છે, બીજો જીવ ઈ એકમ છે, ત્રીજો જીવ ઈ પણ એકમ છે, અસ્તિકાય છે. પરંતુ જીવ તો બધા એક જ, એટલે દ્રવ્યની અપેક્ષા એક જ જીવ દ્રવ્ય કહેવાય, પણ આમ અનેક છે, અનંત છે. પૂદગલ કેટલા? અનંત. પરમાણુ એક જ, પણ એક પરમાણુ નથી. આ પૂદગલ કહેતા પૂદગલ અનંત છે, ત્યારે ધર્મસ્તી કહેતા એ ધર્મસ્તિકાય એક જ છે, અધર્મસ્તિકાય એક જ છે. કાળ એ પરમાણુ તો દ્રવ્ય જ નથી, એટલે એના પ્રદેશ ઉપર છે. અને આકાશ પણ એક જ છે, અનંત આકાશ નથી, અનેક આકાશ નથી. હવે આ આખો લોક છે, આ લોકની અંદર આ દ્રવ્યની આપસ આપસની જે કાંઈ એના ગુણધર્મ છે એના અનુસાર ચાલી રહેલો ખેલ છે. એ ખેલને જાણે કોણ? જેમાં જાણવાનો સ્વભાવ છે તે જાણે, જાણવાનો સ્વભાવ નથી તે તો ન જાણી શકે. તો જાણમાં છ દ્રવ્યની અંદર જાણવારૂપ સ્વભાવ કોનો? જાણવારૂપ સ્વભાવ જીવનો છે. જીવ જાણી શકે તો એને શું જાણવાનું? સો અને પર, પોતાને જાણવો અને પરને જાણવો. પરને જાણવાથી પોતે એનાથી ભિન્ન છે એ સમજણ પડે, અને સ્વને પૂરેપૂરો જાણે તો પર મારાથી ભિન્ન છે, હું અસંગ છું એ જાણે. જે રીતે જાણવું એ રીતે જાણે, જેમ જેમ છે એમ જાણે. પણ જે અત્યારે અનાદિ અવસ્થામાં એ પોતે સંયોગી રૂપ છે, એ સંયોગીમાંથી સ્વતંત્ર છૂટો પડે, એમાં પૂદગલ છૂટું નહીં પડે. જાણવાનો સ્વભાવ કોનો છે? બહુ વસ્તુ ટૂંકી થઈ જાય છે, બહુ વસ્તુ સરળ થઈ જાય છે, કે આ છ દ્રવ્યની અંદર બે દ્રવ્ય સંયોગી છે. ધર્મસ્તિકા એમને એમ છે, અધર્મસ્તિકા એમને એમ છે, આકાશ એમને એમ છે, કાળ એમને એમ છે. બે દ્રવ્ય એવા છે કે જે સેડભેડ થઈ ગયા છે, સંયોગ છે, જેને કહેવાય સંયોગી છે. એટલે એક મેકની અંદર અવગાઈને એવા એકરૂપ થયા છે, દૂધ પાણી જેવા થયા છે. છતાં દૂધ દૂધનું દૂધ છે, પાણી પાણીનું પાણી છે. તો બે દ્રવ્ય એકરૂપ થઈ ગયા છે. સંયોગી દ્રવ્યમાંથી પોતાનું દ્રવ્ય છૂટું છે, સ્વતંત્ર છે, જુદું છે, ભિન્ન છે, એને પૂદગલ દ્રવ્ય સાથે કોઈ સંબંધ નથી. તારે સુખ જોતું હોય કે દુઃખ જોતું હોય કે જે કંઈ હોય, એ કોઈ બીજા દ્રવ્યથી ન મળે. દરેક દ્રવ્ય પોતામાં પૂર્ણ છે, દરેક દ્રવ્ય પોતામાં પૂર્ણ છે. હવે મારે મારી પૂર્ણતા, તો જીવના ગુણો જાણતા ખબર પડે કે જીવનો ગુણ તો સુખ છે, જીવનો ગુણ તો આનંદ છે. તો જીવનો ગુણ પૂદગલ થકી સુખ છે, પૂદગલ થકી આનંદ છે. વિચાર, આ વિચાર તો કે ના એ નથી, તો છૂટો પાડ. હકીકતમાં તો પૂદગલ થકી દુઃખ છે. જેનાથી સુખ જણાય છે એ જ ખરેખર જ્ઞાની કે દુઃખનું કારણ છે. જો આ સમજણ ફરી જાય, આ સમજણ ફરી જાય, તો એને પોતાને પોતાના સ્વયં સુખનો અનુભવ થઈ જાય. તો સમજ, આખો ધર્મ, તત્વજ્ઞાન, જે કંઈ છે દર્શન, આ બધું વાસ્તવિક, આમાં ક્યાંય ગોચ મત સંપ્રદાય કોઈ વાત રહેતી જ નથી. આ દ્રવ્ય છે એ છે જગતમાં, મત સંપ્રદાય આ એકેય વસ્તુ છે. એ તો જુદા જુદા લોકોની જુદી જુદી માન્યતા, એટલે એ માન્યતા પ્રમાણેનું ગ્રુપ જુદું, એનો ચોખ્ખો જુદો, એનું જૂથ જુદું. આ બધી માન્યતાના આધાર પર સર્વજ્ઞતાની ભૂમિકા ઉપર તો કઈ છે જ નહીં. તો જૈન દર્શન કહે છે કે સર્વજ્ઞના ધર્મને માનો. તો આ બધા જ પ્રકારની મત માન્યતા એનાથી ઉપર ઉઠીને વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થપણે યથાર્થ જ્ઞાન, યથાર્થ એટલે દેખાય છે એમ નહીં, જ્ઞાનીઓએ જેમ કહ્યું છે તેમ. કેમ કે એના જ્ઞાનમાં પૂર્ણ દેખાય છે, આપણા જ્ઞાનમાં અધૂરું દેખાય છે અથવા વિપરીત દેખાય છે. તો આ સમ્યક જ્ઞાન છે. ફરીથી સમ્યક જ્ઞાન માટે પાછું કોઈ દિવસ આપણને ભૂલ ન થાય. શું સમ્યક જ્ઞાન એટલે? તમે કીધું એટલે જાણવું છે જ, બસ એટલે જ કે કેવળ જ્ઞાન એટલે શું? વસ્તુ ને આ લોક છ દ્રવ્યમય જ છે, અને છ દ્રવ્યનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું. આ પ્રત્યેક દ્રવ્ય દ્રવ્ય ગુણ અને પર્યાય રૂપ છે, એમાં એને દ્રવને દ્રવ્ય ને ગુણ એ કોઈ દી છૂટા પડતા નથી, એ ધ્રુવ રૂપ છે અને એની અવસ્થાઓ એટલે પર્યાય બદલતી જાય છે. કોઈ પર્યાય કાયમી નથી, ઉત્પન્ન પણ થાય અને વ્યય થાય છે. કોઈ પર્યાય ઉત્પન્ન થયેલી કાયમ રહેતી નથી, પણ એ પર્યાય જેમાંથી ઉત્પન્ન થઈ છે દ્રવ્ય અને ગુણમાંથી એ ધ્રુવ છે એટલે શાશ્વત છે. તો દ્રવ્ય શાશ્વત, લોક શાશ્વત અને એનું પરિણમન એટલે જગત. તો લોક અને જગત બે જુદા પડી ગયા. લોક છે દ્રવ્યો રહેલો, લોક સનાતન શાશ્વત છે અને જગત પરિવર્તનશીલ છે, સમયે સમયે બદલાતું જાય છે. શું કામ બદલાય છે? તો અંદર રહેલા જે છ દ્રવ્ય છે એની પર્યાયો ઉત્પન્ન થાય છે, વ્યય થાય છે અને ધ્રુવ રૂપે એ છે જ. એ કોઈ દી એનો કોઈ દી નાશ થતો હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય, નવું કાંઈ ઉત્પન્ન થતું જ નથી. જગતમાં અનાદિકાળથી નવું કંઈ ઉત્પન્ન થતું જ નથી. જે છે તે સનાતન છે, શાશ્વત છે, ધ્રુવ છે. આની અંદર જે કંઈ ફેરફાર થાય છે એ દ્રવ્યમાં, એ દ્રવ્યનું સ્વરૂપ એવું છે ઉત્પન્ન વ્યય અને ધ્રુવ. એની પર્યાયો ઉત્પન્ન થાય છે, અવસ્થાઓ ઉત્પન્ન થાય છે અને લય થાય છે. કોઈ પણ અવસ્થા પણ કાયમ ક્યાં પહોંચી ગયા? હા બરોબર છે, અલોકમાં દ્રવ્ય નથી. લોક કોને કહેવાય? છ દ્રવ્ય છે, બાકી નથી ને અલોક જ કીધો છે. અલોક આવી રીતે કોઈ સંબંધ નથી, કોઈ સંપર્ક નથી, કઈ નથી. લોકનું જ આપણે લોકની જ વાત કરીએ છીએ. અલોક એટલે શું? કે જ્યાં એક કઈ નથી, આ કઈ છે નહીં, અહીંયા આકાશે નથી, છ દ્રવ્યમાંથી એકય દ્રવ્ય નથી. બરોબર, આ લોક એ સાસુ, એ લોક આપણી દ્રષ્ટિમાં લોક ન આવે, આપણી દ્રષ્ટિમાં જગત આવે. આપણે શેને જોઈએ? જગતને જોઈએ. એટલે આપણે જોઈએ એ બધું બદલાતું રૂપ જ જોઈએ છીએ, આપણને સ્થિર રૂપ જોવાની દ્રષ્ટિ નથી. કેમ કે એ દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ છે, એ ચક્ષુ દ્રષ્ટિ નથી. આપણી પાસે ચક્ષુ દ્રષ્ટિ છે, જ્ઞાન દ્રષ્ટિનો અભાવ છે. જેટલી જ્ઞાન દ્રષ્ટિ ખુલે એટલા પ્રમાણમાં દેખાતા જગત સિવાય પણ બાકીની વ્યવસ્થા છે એ લક્ષમાં. જેમ જેમ જ્ઞાન વિકસતું જાય તેમ તેમ લોકનું સ્વરૂપ સમજાતું જાય. અત્યારે લોકનું સ્વરૂપ આપણને બહુ ઓછું સમજાય છે અને જગતનું જ દેખાય. જગત રમતિયાળ છે, જગત રમતિયાળ, જગત ચાળે ચડાવી દે છે, જગત મોહ કરાવે છે, જગત પ્રલોભનકારી છે, જગત ભયકારી છે. કેમ કે એનું બધું સ્વરૂપ પલટાય છે. અને એ જે કંઈ પલટાય છે એ દરેક દ્રવ્ય પોતાના સ્વભાવ અનુસાર જ પરિણમે છે. કોઈ બીજો કોઈ બીજું કોઈ પરિણમ આવી શકતું નથી અને એ સિવાય પરિણમી શકતું નથી. પોતાના સ્વભાવ સિવાય એ પરિણમન કરી શકે નહીં. જળ ભાવે જળ પરિણામે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડે. આ વસ્તુ સમજાય? અસમ્ય જ્ઞાન, સમ્યક જ્ઞાન આપણે ઘણીવાર સમજીએ કે બધું જાણે છે, શાસ્ત્રો વાંચ્યા છે, બીજી બધા શાસ્ત્રોનો જુદો જુદો ભાષા વ્યાકરણ ન્યાય આ બધું જાણે છે. આ સમ્યક જ્ઞાન છે. જ્ઞાની કહે છે સમ્યક જ્ઞાન એટલે જે દ્રવ્ય સનાતન શાશ્વત આ વિશ્વમાં છે એનું યથાર્થપણું, એને જાણવામાં યથાર્થ ઓળખાણ થાય એને કહેવાય સમ્યક. એટલે કહ્યું કે શાસ્ત્રો જાણે છે ને જીવ અને અજીવનો ભેદ જાણતો નથી, દેહ અને જીવનો ભેદ જાણતો નથી. તો એ જ્ઞાન સમ્યક કે અસમ્યક? અસમ્યક. બરોબર છે, આગળ વધશું. ચાલો ગાથા 30.
સ્વસ્વરૂપની સ્થિરતા એ જ જ્ઞાનીનું ચારિત્ર છે. નીચ પર જાણી માનીને તજે સર્વ પર ભાવ, કહ્યું ચરણ એ જ્ઞાનીનું તેની જ શુદ્ધ સ્વભાવ. સમ્યક જ્ઞાન વડે પોતાને તથા પરને જાણીને અને સમ્યક દર્શનથી આત્માનો શુદ્ધ ભાવ જ્ઞાનીઓનું ચારિત્ર થાય છે. વિતરાગ સહજ આનંદ એક સ્વભાવવાળા પોતાના આત્માને તથા તેથી વિપરીત પરદ્રવ્યને સંશય વિપર્યાય અને અધ્યવસાય રહિત યથાર્થપણે જાણીને શંકાદી દોષ સહિત સમ્યક્ત સ્વરૂપ પરિણામથી સર્જન કરીને માયા મિથ્યાત્વ અને નિદાન શૈલીઓને છોડીને તથા અન્ય પદાર્થોની ચિંતા તજીને નિજ સુખ સહજાત્મ સ્વરૂપમાં પરમાનંદ સુખ રસના આસ્વાદથી તૃપ્ત થઈને જે કોઈ સ્થિર રહે છે તે જ પુરુષ અભેદ નહીંથી નિશ્ચય ચારિત્ર થાય છે. સમ્યક જ્ઞાન વડે સૌ પર જાણવાનું છે ને સમ્યક દર્શનથી સ્વ તથા પરની પ્રતીતિ કરી ને પરભાવને જે તજે છે તે આત્માનો શુદ્ધ ભાવ જ્ઞાનીનું ચારિત્ર છે. ચારિત્ર કોને કહેવાય? એનું
કોને કહેવાય ચારિત્ર? કોને?
સમ્યક જ્ઞાન વડે પોતાને પરને જાણીને પોતાને પરને જાણી પછી પછી
ચારિત્ર પરને તજવું તે ચારિત્ર. પરને તજવું કેવી રીતે? કયું પર છે કેમ નક્કી કરવું? તો સમ્યક જ્ઞાન વડે સ્વ અને પરને જાણવું અને સમ્યક દર્શનથી એની શ્રદ્ધા કરવી પ્રતીતિ. જો જાણ્યું અને શ્રદ્ધા નહીં થાય તો ચરિત્રમાં નહીં આવે. સમ્યક જ્ઞાન વડે સમ્યક દર્શનને શુદ્ધ કરવું, સમ્યક દર્શન જેટલું શુદ્ધ થશે એટલું ચારિત્ર આપોઆપ થશે. ચારિત્ર આપોઆપ થાય છે, પણ ઓલું દર્શન જ્ઞાન આપોઆપ થતું એ કરવું પડે છે. એમાં પેલા જ્ઞાન મેળવતો જાય અને જ્ઞાનને પ્રતીતિમાં લઈને પાકું કરે એટલે એને દર્શન થાય. આ દર્શન થયું એટલે ચારિત્ર થઈ ગયું. જેમ આપણે કંઈક આ પદાર્થ ન લેવાય અપીલ વિનાની વાત છે, એનું દર્શન છે, શ્રદ્ધાન છે, પ્રતીતિ છે એની કે આ મને નુકસાનકારક છે. એને પ્રતીતિ કરી પેલા તો જાણતો હતો પણ બધું હાલે ઘણું રોજ છાપામાં આવે કે આ ખવાય ને ન ખવાય, પણ એથી કરીને કઈ એની થાળીમાં ફેરફાર થાય? એ ચારિત્ર ક્યારે થાય? પ્રતીતિ ન હોય તો ન થાય. જાણે કે ભાઈ કંદમૂળ આમ છે ને માંસાહાર આમ છે ને જાણે એટલે છૂટી જાય. જ્યારે પ્રતીતિ થશે એની તો જ ચારિત્ર થશે. કેમ અમલમાં આવતું નથી, કેમ વ્યવહારમાં આવતું નથી, કેમ આચરણમાં આવતું નથી? તો તત્વની પ્રતીતિનો અભાવ છે. માટે તત્વની પ્રતીતિનો એવું શ્રદ્ધાન નથી એને, એ સંશય રહિત નથી, એ જાણે છે. તો જાણકારીના સ્તર ઉપર તો બુદ્ધિનું સ્તર છે, ત્યાં તો પાછો તર્ક ઊભો છે, વિશાળ બુદ્ધિ બીજી ઊભી છે. કોક કંઈક કહીએ તો વસ્તુની શ્રદ્ધા ફરી જાય, શ્રદ્ધા ફરી જાય, અને શ્રદ્ધા ફરી જાય એનું ચારિત્ર સ્થિર ન રહી જાય. ચારિત્રનો આધાર શું? શ્રદ્ધા. જો એક એક વસ્તુ ઘણી વાર કૃપાળુ દેવે તો બહુ સરસ કહ્યું છે, સમ્યક દર્શનની મહત્તા કીધી છે, પણ એ સમ્યક દર્શન થાય શેનાથી? જ્ઞાનથી. સમ્યક દર્શન શુદ્ધ શેનાથી થાય? જ્ઞાન. સમ્યક દર્શન દ્રઢ શેનાથી થાય? સમ્યક દર્શન સ્પષ્ટ શેનાથી થાય? સમ્યક જ્ઞાનથી. તો સમ્યક જ્ઞાન દ્વારા એની વિચારણા કરીને એ સમ્યક જ્ઞાનમાં જે વાત આવી છે એની જો તમને શ્રદ્ધા થઈ ગઈ કે આ વસ્તુનું ગ્રહણ એ પાપ છે, આ મારી શ્રદ્ધા છે, હવે હવે કોઈ બુદ્ધિનો વાત રહેતી નથી, હવે કોઈ મને સંશય શંકા રહેતી નથી, જ્ઞાન સમ્યક થઈ ગયું છે, સમ્યક જ્ઞાન પ્રતીતિમાં આવી ગયું. જિનેશ્વરે જ્ઞાન કીધું કે આ રીતનું આ વસ્તુ હિંસક છે અથવા પાપ છે, આ પાપ મને બેસી ગયું, પાપ બાબતમાં મને કોઈ વિકલ્પ નથી, કોઈ સંદેહ નથી, કોઈ સંશય નથી કે આ દુરાચાર છે, આ ભ્રષ્ટાચાર છે, આ અનીતિ છે, આ અકર્ણીય છે, બસ આ ધર્મ છે. એ તારી શ્રદ્ધા બેસી ગઈ પછી તો ચારિત્રમાં આવશે જ. ચારિત્રમાં ન આવવાનું કારણ શું? એને જે જ્ઞાન આવ્યું છે એ જ્ઞાનને શ્રદ્ધામાં હજુ પરિવર્તિત કર્યું નથી. એને શેમાં રાખ્યું છે? હજુ જાણકારી, જાણકારી એની પાસે નોલેજ છે, બસ બહુ સરસ. અને પછી બધી બાબતનું નોલેજ છે કે આમાં હિંસા છે કે નહીં, આમાં છે કે નહીં, આમાં છે કે નહીં, આમાં પાપ થાય કે નહીં, બધું જાણે છે. કરો ચારિત્ર આચરણ તો પંડિત જાણે બધું, આચરણમાં નહીં. એનું કારણ કે એની શ્રદ્ધાન ઓછું, એનું શ્રદ્ધાન સંકિત તત્વ ઓછું, જ્ઞાન તત્વ વધારે હશે. પણ જ્ઞાનને પાછું ફેરવવું પડે પ્રતીતિમાં, અને એના સંકેતના ત્રણ સ્ટેજ આવ્યા છે. પહેલું સ્ટેજ આપતો પુરુષના વચનમાં, જો એને સંદેહ રહિત થવું હોય તો પહેલું કામ શું કરવું જોઈએ કે જે જ્ઞાનનો સ્ત્રોત છે વચન અથવા બોધ, એમાં એ કહેનાર કોણ છે? જો કહેનાર પુરુષ આ વિશ્વાસ કરવા યોગ્ય છે તો પછી એમાં ચર્ચાને કોઈ આવશ્યકતા છે? સંશયને કોઈ જરૂરત છે? આપણા બુદ્ધિવાદને કોઈ સ્થાન છે? ક્યાંય નથી. જગતની અંદર વિશ્વના પટ ઉપર તર્ક શિરોમણી શંકરાચાર્ય જેવો કોઈ થયો નથી, એની તોલે કોઈ આવે એમ નથી. છતાં એ શંકરાચાર્યજીએ આત્માની અનુભૂતિનો વિષય જ્યારે લીધો, અપરોક્ષાનુભૂતિ નામનો ગ્રંથ લખ્યો, ત્યારે એને એક શબ્દ લખ્યો, તર્ક હો કેમ પ્રતિષ્ઠિત. અહીંયા તર્કની જરૂરત શું છે? આ અમારો જાતનો અનુભવ છે, અમે આત્મા સ્વરૂપ છીએ, જગત મિથ્યા છે, હવે આમાં તર્કની શું જરૂર છે? એને કહ્યું, કોઈ તર્ક, કોઈ વ્યાકરણ, કોઈ ન્યાય એકે કંઈ જરૂર નથી. પ્રત્યક્ષ હો કેમ પ્રમાણમ, એને પ્રમાણની શું જરૂર છે? આ મારો જાતનો અનુભવનો વિષય છે, અનુભૂતિનો વિષય છે. અનુભવની આગળ દુનિયાના બધા શાસ્ત્રો શાંત છે. અનુભવ આગળ જગતના બધા શાસ્ત્રો, તમામ તર્ક, તમામ દલીલ, વિવાદ બધું શાંત છે. અનુભવ છે, એક જ મારો અનુભવ છે, વાત પૂરી થઈ ગઈ. તો આ કોણ કહે છે? આપતો પુરુષ. આપ્ત પુરુષના વચનમાં જો તને શ્રદ્ધા થાય, સંકેત પહેલું બોધ સંકેત, આપ્ત પુરુષના વચનમાં શ્રદ્ધા થઈ, આ સંકેતનું પહેલું પગથિયું છે કે ભાઈ કહેનાર પુરુષ જે છે ને એ કદી જૂઠું કહે, એ કદી વિતરાગી છે એટલે એને મારું તારું નથી એટલે રાગ દ્વેષ એને છે નહીં એટલે પક્ષપાત કરીને પણ કહે નહીં, એને પોતાના મતનો પક્ષપાત, એને પોતાના ધર્મનો પક્ષપાત, એને પોતાના શિષ્યોનો પક્ષપાત કંઈ ન હોય, એ વિતરાગી છે. પહેલું લક્ષણ એનું વિતરાગી છે. વિતરાગી હોવાને કારણે એ ક્યાંય જે સત્ય છે તે પક્ષપાત વિના કે અપક્ષપાત પણ કહે, અને એની અંદર એને કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ નથી, એટલે કોઈ પણ પ્રકારનું હવે જૂઠું બોલવાનું કારણ જે છે એ છે નહીં. તો સાચું કહેવાનું કારણ શું છે? તો કે નિષ્કારણ કરુણા. જૂઠું કહેવાનું કારણ રાગ દ્વેષ છે. આપણે કોઈ આગળ કોઈને કહેવું તો ક્યારે જૂઠું બોલીએ? કોઈ પ્રત્યે કાં રાગ હોય અને કોઈ પ્રત્યે કોઈ દ્વેષ હોય, કોઈ પદાર્થ કોઈ પરિસ્થિતિ એ આપણને ગમતી હોય ને આપણને એમ લાગે તો આપણને એમ થાય કે એ માણસને કહીશું તો એ વસ્તુ બગાડશે, તો આપણે જૂઠું બોલીએ. જૂઠું બોલવામાં વાસ્તવિક પરિસ્થિતિમાં આપણો રાગ છે, આપણે વિતરાગી પણ ત્યાં છે નહીં. ખ્યાલ આવે છે? સામાન્ય જીવનના વ્યવહાર છે. કેમ જૂઠું થાય છે? તો કે તને કોક ને કોક પદાર્થ ઉપર પરિસ્થિતિ ઉપર રાગ છે, એને બચાવવા તો જૂઠું બોલે છે, એને સાચવવા તો જૂઠું બોલે છે, બરાબર છે? અને પછી પોતે વિતરાગી તો છે નહીં, એટલે પછી એની પાસે દલીલ છે કે બધું સાચું છે ને એટલે મારે આમ કરવાનું છે. હવે એનું સાચું કેવું? રાગ દ્વેષ યુક્ત. અને એ કહે છે સાચું, હવે બધું જાણે છે તો કહેવાની શું જરૂર છે? તો કે કરુણા છે. કારણ કે જગતના જીવો પણ આ સંસારની માયાથી છૂટે, અજ્ઞાનથી છૂટે. અજ્ઞાન એ મિથ્યાત્વનું કારણ છે. જો જીવો અજ્ઞાનથી છૂટશે તો તમામ પ્રકારના કર્મના બંધનથી છૂટશે. અજ્ઞાનનો અંશ પણ જ્યાં સુધી છે ત્યાં સુધી કર્મ બંધનનો માર્ગ ખુલ્લો છે. 511 અજ્ઞાનના અંશ તણખો જરા છે ત્યાં સુધી 14 રાજલોકના પરિભ્રમણનો માર્ગ ખુલ્લો છે. આ અજ્ઞાન જીવોનું ટળે એવી નિષ્કારણ કરુણા, કેમ કે પોતે જીવદ્રવ્ય છે અને જેને કહે છે તે પણ જીવદ્રવ્ય. તો જગતના જીવોનું અજ્ઞાન ટળે એટલે કોઈ પોતાને આ મારો શિષ્ય છે માટે મારો ભક્તિનો કરતા છે એને જ કહે છે? ના, તો વિતરાગી છે. એને આવો કોઈ પોતાનો હવે મત નથી, ગચ નથી, પંથ નથી, સંપ્રદાય નથી, શિષ્ય નથી, ચેલો નથી, કાંઈ નથી. આવી સ્થિતિમાં જે છે સર્વજ્ઞ, એણે ગોસાળો અને ગૌતમ પ્રત્યે સમાન દ્રષ્ટિ છે, એને કમઠ અને ધર્ણેન્દ્ર પ્રત્યે સમાન દ્રષ્ટિ છે. બરોબર વાતને પકડીએ. સર્વજ્ઞ કહેતા ક્યાંય એનું મારું તારોનો આરોપ કરવા બેસી જઈએ અથવા આપણા વિચારની અંદર પણ આ દોષ લાવીએ તો સર્વજ્ઞની શ્રદ્ધા જ આપણી ચાલી જશે, પાયામાંથી જ ગઈ. આપણે સર્વજ્ઞને ઓળખતા જ નથી. આ કોઈ ભેદ નથી એને. કમઠ હોય એ ઉપસર્ગ કરે અને ચંડકોશિક એ સર્પડંશ કરે અને ધર્ણેન્દ્ર સેવા કરે અને ગૌતમ પગે લાગી લાગીને નમસ્કાર કર્યા જ કરે, એને કોઈ ભેદ નથી. ભગવાનનું આવું સ્વરૂપ પકડાય પછી દર્શન કરવા જઈએ, પછી પ્રભુના દર્શન કરો કે મારા પ્રભુ કેવા, ગુણનો અહોભાવ ન આવે તો દર્શનથી પછી દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ, શું ક્યાંથી મોક્ષનું સાધન થાય? ન પરંપરાએ થાય, ન અનંતરથી થાય. કારણ કે પ્રભુનું જે ગુણ સ્વરૂપ છે, જ્યારે દર્શન કરાય છે ત્યારે પરમાત્માના ગુણ સ્વરૂપનું ત્યારે ત્યાં આપણને સ્મરણ થવું જોઈએ. આવો અદ્ભુત અનંત ગુણવાન, ઐશ્વર્યવાન, વૈભવવાન આવા પરમાત્મા, અને એ પરમાત્મા સાથે એટલો બધો ભાવ થાય છે જીન પ્રત્યેનો, એ ભાવમાં એક ક્ષણ એવી આવે છે કે એવું જેવું ભગવાન તારું સ્વરૂપ પૂર્ણ છે એવું જ મારું છે. મારું સ્વરૂપ કોઈ અપેક્ષાએ તારાથી ઉતરતું કે અધૂરું. મુખ્ય વાત એ છે કે તું સર્વજ્ઞ થયો છું અને હું અજ્ઞાનની અંદર ફસાયેલો છું. આ મારું અજ્ઞાન છે એટલે પરદ્રવ્ય સાથે હું જોડાયેલો છું, એ છોડતો નથી હું, એ છૂટતું નથી એટલે ચારિત્ર આવતું નથી. પરદ્રવ્ય છોડવું એ ચારિત્ર. નિરુબેન સમજો એક એક વાત. ચારિત્ર એટલે શું? તો કે જે પર માયનું એને છોડી દે. તો પર માયનું તો તારી અલ્પમતીથી નહીં, સમ્યક જ્ઞાન વડે પરને જાણીને, અને એ જાણ્યું એની પાછી તું સમ્યક દર્શન કર. સમ્યક દર્શન એ આત્માનો પોતાની જ્ઞાનની આ પ્રતિક અભ્યાસ છે, પ્રક્રિયા છે, જ્ઞાનની પ્રક્રિયા. કે જે જાણ્યું એ આત્માએ એનું શ્રદ્ધાન કરવું. એ શ્રદ્ધાન કરવાના અનેક અનેક પ્રકારના અવલંબન લે. એ સર્વજ્ઞનું અવલંબન લે, એ શાસ્ત્રનું અવલંબન લે, એ પોતાના અનુભવનું અવલંબન લે. તો જીન યોગ જે છે ચાર પ્રકારનો, દ્રવ્યાનો યોગ, કર્ણાનો યોગ, ચરણાનો યોગ અને કથાનો યોગ, કોઈ પણ જીનેશ્વરના વચનનું અનુયોગનું અવલંબન લઈને જે જાણકારી મળી છે એને શ્રદ્ધામાં પરિવર્તિત કર. જો શ્રદ્ધામાં પરિવર્તિત થશે તો જેની શ્રદ્ધા તૂટી ગઈ એનો સંગ પણ છૂટી જશે. આ મને કઈ કામનું નથી એ છૂટતા વાર નથી. કાચનો ટુકડો છાતી વળગાડીને રાખ્યો હોય, રત્ન માનીને, કિંમતી રત્ન માનીને જીવનભર, પણ જેથી એને ભાન થાય છે કે કાચનો ટુકડો છે, આનું કોઈ મૂલ્ય નથી, ત્યારે એ છાતીએ બાંધે કે ફેંકી દે, તો એને તજી દીધું. આ એનું ચારિત્ર ક્યારે આવ્યું? ચરિત્ર કેમ નથી? અને આપણને બહુ શોખ હોય છે ને બોલવાનો. હા, આચરણમાં ક્યાં હતું? ભલે ને બોલે, અરે પણ આચરણ તો તારું જો ને, કોકના આચરણ ટેકા કરવાથી તારું આચરણ કોઈ દિવસ સુધરવાનું. આચરણમાં ત્યારે જ આવશે કે જીવને જાણકારી છે એનો હજી એને સમ્યક પ્રતીતિ કરતો નથી, અને એ કરવા માટે જ્યાં સુધી મનન, ચિંતન, અનુપ્રેક્ષા, નિધિ ધ્યાસન, ધ્યાન આ કરે તો એમાં એને પોતાનો જ્ઞાન સ્વભાવ પ્રગટે. ધ્યાનમાં શું પ્રગટે? એ જ્ઞાન સ્વભાવ પ્રગટતા એને બંને દ્રવ્ય નિજ નિજ રૂપે. જે અંતર કયો નિશ્ચય કયો એવા ભેદમાં પડશો ત્યાં સુધી એ નહીં પકડાય કાંઈ. ચારિત્ર આ છે કે વસ્તુ પર સમજાવી જોઈએ. આ મારા સુખનું કારણ નથી, આ મારાથી પર જ છે, આ મારે આનો સંગ મારે ખપે જ નહીં, હું અસંગ છું. સમજાણું તો છૂટી જવાનું. બાહ્યથી હજી હશે તો વિકલ્પમાં હશે. ચારિત્ર એટલે અંતર બરોબર સમજાણું, પર સ્વપરનો ભેદ જેને સમજાણું એ પરને છોડી દે. પણ સમજાય છે જ્ઞાન દર્શનથી. જ્ઞાનથી એને પેલા ભૂમિકારૂપ સમજ મળે છે, બોધ મળે છે, અને સંકિત બોધ કોકનો અને સમ્યક દર્શન પોતાનું. કોઈ સંકિત નો આપે પણ સંકિત થાય એવો બોધ આપે, કે જે બોધની જો વિચારણા કરીશ તો તને સંકિત થશે. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદા. પ્રગટ સુવિચારણા સદગુરુમાં નથી પ્રગટી, બોધ આપનારમાં નથી પ્રગટે, તારામાં પ્રગટે. જો તને બોધ સુહાણો હોય, તારી દશા હોય અને બોધ મેળવ્યો હોય, અને આ બોધે શું કામ કર્યું? તે સુવિચારણા જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ્ઞા. જે જ્ઞાને આશંકિત થયું, નિજ જ્ઞાન સમ્યક જ્ઞાન થયું, સમ્યક જ્ઞાન થયું એટલે એ જ્ઞાનથી મોહનો ક્ષય થયો. મોહનો ક્ષય થયો, મોહ એટલે પરમાં આત્મબુદ્ધિ થવી તે મોહ, પર પદાર્થમાં સ્વપણાના ભાવ થવા તે મોહ, પછી એની આસક્તિ રાગ આ બધા એના પરિણામ છે, ડિગ્રી છે. એ મોહ ક્ષય થઈ ગયો તો નિર્વાણ પદ મુક્તિ છે. કેમ કે મોહથી અજ્ઞાન, અજ્ઞાનથી બંધ, અને બંધથી આ મુક્તિ કરી છે. ચારિત્ર એટલે શું સમજવાનું છે, બરોબર? આગળ કઈ પ્રશ્ન? પર્યાય તો અવસ્થા છે અને વિપર્યય તો સમજણની ભેર છે, સાચી સમજણ અને ઉલટી સમજણ, ઉલટી અને વિપર્યય. એ પર્યાય થી વિરુદ્ધ નથી અને પર્યાય સાથે કઈ સંબંધ નથી. ગાથા નંબર 31.
રત્નત્રયના ભક્ત એવા ભવ્ય જીવોના લક્ષણ કહે છે. રત્નત્રયના ભક્ત જે લક્ષણ તેનું એ ગુણ નિલય આત્મા તજે ધ્યાવે અવર્ણજે. જે જીવ રત્નત્રયનો ભક્ત છે તેના આ પ્રમાણે લક્ષણ હોય છે એમ તું જાણ. તે ભક્ત પુરુષ ગુણના ધામરૂપ આત્માને તજીને અન્ય પદાર્થોને મનમાં ધ્યાવતો નથી. આત્માથી સૌહીન એવો તેને નિશ્ચય હોવાથી તે એક આત્માનું જ ધ્યાન ધરે છે, અન્ય દ્રવ્યોનું નહીં. વ્યવહારથી વિતરાગ ભગવાનના કહેલા શુદ્ધ આત્મતત્વ આદિ 6 દ્રવ્ય, 5 સ્તિકાય તથા 9 પદાર્થ તેની યથાર્થ શ્રદ્ધા, યથાર્થ જ્ઞાન તથા અહિંસાદિ વ્રતોનું યથાર્થ રીતે પાલન ઇત્યાદિ ભેદ રત્નત્રયના લક્ષણ છે. તથા શુદ્ધ આત્મતત્વમાં અભેદ ભાવે જે પરિણમન છે તે અભેદ રત્નત્રય છે અને એ જ સમ્યક દ્રષ્ટિનું મુખ્ય લક્ષણ છે. સવિકલ્પ અવસ્થામાં તે જીવ ચિત્તની સ્થિરતા અર્થે પંચ પરમેષ્ટિનું સ્તવન આદિ કરે છે, મંત્રાક્ષરોનું ધ્યાન કરે છે, પરંતુ પૂર્વોક્ત નિશ્ચય રત્નત્રયની પરિણીતિના સમયમાં કેવલ જ્ઞાનાથી અનંત ગુણોમાં પરિણમેલો પોતાનો શુદ્ધ સહજાત્મ દ્રવ્ય ધ્યેય છે અને તે જ નિશ્ચયથી ઉપાદેય છે, અન્ય નહીં. હવે રત્નત્રય ભક્ત એવા જે ભવ્ય જીવો છે એના લક્ષણ કયા છે? કે જે જીવ રત્નત્રયનો ભક્ત છે તે ભક્ત પુરુષ ગુણના ધામરૂમ આત્માને તજીને અન્ય પદાર્થોને મનમાં ધ્યાવતો નથી. અન્ય પદાર્થોને આત્મા જ એમ કે શુદ્ધ છે, એમ કે આત્માથી જ સૌ હીન છે એમ ઈ માને છે. એ લક્ષણવાળો જીવ પર પદાર્થો આત્માથી સૌ હીન છે.
અહીંયા વાત આરાધક, સાધક, સાધુ, મુનિ, નિર્ગ્રંથ જે કહીએ તે અવસ્થા ભેદ હોય, પરંતુ મુમુક્ષુ સાધક એનું લક્ષણ શું? એ રત્નત્રયનો ભક્ત છે. મોક્ષ માર્ગનો ઉપાય જ્ઞાની પુરુષોએ કહ્યું કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ. બસ આ જ્યાં સુધી જીવમાં નહીં આવે ત્યાં સુધી મોક્ષ ઉપલબ્ધ થાય નહીં. આ માર્ગ છે, આ રત્નત્રય એ જીવનો મોક્ષ માર્ગ છે. અને આ સૂત્ર રૂપે આગમની અંદર અપાયો, સર્વજ્ઞએ પોતાના બોધમાં કહ્યો કે પ્રભુ આ સંસારથી છૂટવાનો માર્ગ શું? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એનાથી સમ્યક મોક્ષ થાય. મોક્ષ ભ્રાંતિરૂપ નહીં, કલ્પનાનો મોક્ષ નહીં, માન્યતાનો મોક્ષ નહીં, મતરૂપી મોક્ષ નહીં, સંપ્રદાયનો મોક્ષ નહીં, ગચ્છનો મોક્ષ નહીં. મોક્ષ સમ્યક હોવો જોઈએ, યથાર્થ જેમ છે તેમ શુદ્ધ આત્મ સ્વરૂપ જેમ છે તેમ ઉપલબ્ધ થવું એ મોક્ષ છે. સર્વથી ભિન્ન અને કેવળ અસંગ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, આવો મોક્ષનું સ્વરૂપ છે એ સમ્યક મોક્ષ. સમ્યક મોક્ષના ઉપાય ત્રણ જ, રત્નત્રય: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. ભક્ત છે એનું લક્ષણ શું? એ રત્નત્રયનો ભક્ત છે, રત્નત્રયનો એ ભક્ત છે, એ રત્નત્રયની ઉપાસના કરે છે. મોક્ષ માર્ગનો સાધક બીજી એકય સંપ્રદાયિક ઉપાસના કરતો નથી, પણ શેની કરે છે? રત્નત્રયની કરે છે. એ રત્નત્રયની ઉપાસના કરે છે કેમ કે કહે છે કે રત્નત્રયથી જ પ્રાપ્ત શું થાય? આત્મા, પોતાનો શુદ્ધાત્મા એ રત્નત્રયથી પ્રાપ્ત થાય. તો રત્નત્રયની ઉપાસના જે કરે છે એ સાધકનું લક્ષણ છે. આ સાધના, આ માર્ગ એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. માર્ગ એક જ છે, ત્રણ કાળમાં મોક્ષના માર્ગ બે નથી, પંચાવન પ્રથમ બે નથી, એક જ છે. અનંતા જ્ઞાનીઓએ બતાવેલો માર્ગનું સ્વરૂપ એક જ છે. ઉમાસ્વાતી મહારાજે તત્વાર્થ સૂત્રની અંદર એ સ્વરૂપને એક સૂત્રાત્મક રૂપમાં આપ્યું, પહેલું જ વાક્ય મૂક્યું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. કૃપાળુ દેવે મૂળ માર્ગના પદમાં આપ્યું કે મૂળ માર્ગ સાંભળો. એ જીનનો માર્ગ કોઈ ઋષભદેવનો નથી, કોઈ ધર્મનાથનો નથી, કોઈ શાંતિનાથનો નથી, કોઈ પાર્શ્વનાથનો નથી, કોઈ મહાવીરનો નથી અને કોઈ રાજચંદ્રનો નથી. જીનનો છે, અરિહંતોનો છે. અનંતા અરિહંતો સિદ્ધપદને પામ્યા પહેલાં એમને જે અનંત ચતુષ્ટય પ્રાપ્ત કર્યું છે એના કારણે જગતના જીવોને એને તીર્થ બોધ છૂટવાના માર્ગનો જે ધર્મ તીર્થ આપ્યું છે એણે જે બોધ કર્યો છે એનો આ માર્ગ છે. મૂળ માર્ગ જીનનો, એ જીનના માર્ગમાં જ્ઞાનાદિની જે શુદ્ધતા રહે, જ્ઞાનાદિ એટલે જ્ઞાન દર્શન અને ચરિત્ર, એને કહેવાય સમ્યક શુદ્ધતા, એટલે સમ્યક. આ મોક્ષનો માર્ગ છે. પછી એનું સંક્ષેપે સ્વરૂપ આખા પદમાં સમજાવ્યું છે, એ આપણે ઘણી વાર વિચારણામાં લીધું છે, ભૂલી જાય વાત જુદી છે. પણ સાધક આ કામ કરે, સાધકના લક્ષમાં બાકીની બધી વાતો ઘણી આવે. જીવન છે ને, વ્યવહાર છે, અનેક રીતે સંકળાયેલા છે, અનેક સંઘ છે, પ્રસંગ છે, સમુદાયનો સંઘ છે, સંપ્રદાયનો સંઘ છે, શાસ્ત્રોનો સંઘ છે, માન્યતાનો છે, બધું છે, બધું આવે. પણ એ સાધક એમાં રહીને શું કરતો જાય? બધાની બાદબાકી કરતા કરતા એ પોતે રત્નત્રયના ઉપર લક્ષ કરે કે બધું બરોબર, પણ એનું લક્ષ એના ઉપર. આ વાત બરોબર બેસવી જોઈએ. એ રત્નત્રયનો ઉપાસક છે, રત્નત્રય વિના મોક્ષ માર્ગ નથી. અને એ રત્ન તય એને મોક્ષ માર્ગ, એને ખ્યાલ છે કે મારો આત્મા એક જ શુદ્ધ છે, અસંગ છે, અવજ્ઞાન સ્વરૂપ છે. એ જે કંઈ આત્માના પોતે લક્ષણ જાણે છે, ગુણ જાણે છે, આવો પરિપૂર્ણ તો કે આત્માથી સૌ જગતમાં ત્રણ લોકમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દ્રવ્ય કોઈ હોય તો મારો આત્મા. એ આત્મદ્રવ્યમાંથી તો પણ ક્યાં જાય છે? જિનેશ્વર શ્રેષ્ઠ છે એના ગુણગાન ગાવા છે, પછી જિનેશ્વર શ્રેષ્ઠ છે એનાથી પૂરું થાય છે? જેવો જીન છે એવો જ એ નિજ સુધી પહોંચવાનું છે. એટલે એની ધારણામાં આ ત્રણ લોકની અંદર સારભૂત તત્વ જો કોઈ હોય તો તે મારો શુદ્ધાત્મા છે. આ ત્રણ લોકની અંદર ઉપાસવા યોગ્ય કોઈ તત્વ હોય તો તે મારો શુદ્ધાત્મા છે. આ ત્રણ લોકની અંદર આરાધવા યોગ્ય જો કોઈ હોય તત્વ તો તે મારો શુદ્ધાત્મા છે. પ્રાપ્ત કરવા યોગ્ય કંઈ પણ હોય તો તે મારો શુદ્ધાત્મા છે. આવી લક્ષ આ રત્નત્રયની આરાધના વાળાને છે. એની અંદરના બે ભાગ કર્યા, એ ભેદ રત્નત્રયને આરાધે અને અભેદ રત્નત્રય ઘણી વાર ચર્ચા આવે એટલે સમજના અભાવે. હવે રત્નત્રય છે એ કયા તત્વો છે? એમાં ત્રય એટલે ત્રણ, જ્ઞાન દર્શન. હવે જયારે એને કશું જ નથી એની પાસે, ત્યારે એને આરાધના કરવી છે. એ ભેદ થી કરે કે અભેદ થી કરે? ભેદ થી કરે. જ્ઞાનની આરાધના કરતા, એની પછી સંકિત સમ્યક દર્શનની આરાધના કરતા, પછી ચારિત્ર એની અંદર આવે, અને પછી ત્રણેય એક રૂપ થઈ જાય. જ્યાં સુધી હજી અમુક તત્વ પ્રત્યે જ્ઞાનથી સંકિત નથી થયું ત્યાં સુધી એ ચારિત્રમાં આવતું. તો ચારિત્ર એનું યથાખ્યાત એટલે નિરતિચાર પૂર્ણ ચારિત્ર બનતું નથી, કેમ કે હજી અમુક તત્વની એને સ્પષ્ટતા બાકી છે, એનું શ્રદ્ધાન બાકી છે, પ્રતીતિ બાકી છે, કે સમજણ મળી નથી. સમજણ મળી છે તો શ્રદ્ધા કરી નથી. જે ક્ષણે યથાર્થ સમજણ મળે અને યથાર્થ શ્રદ્ધાન થાય, એટલે સમ્યક જ્ઞાન સંકિતની અંદર, સંકિત એનું શુદ્ધ થાય, સંકિત શુદ્ધ થાય એટલે એનું ચારિત્ર દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ. જે બોધ મળ્યો, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન, દેહથી ભિન્ન. તો પછી બીજાથી તો ભિન્ન હોય ને, આ કેવલ ચૈતન્ય જો દેહથી ભિન્ન હોય કે જેની સાથે અનાદિથી એકરૂપ છે, એક સમય એવો નથી કે દેહ વિનાનો એ, એવો એવીમાં એને પ્રતીતિ થઈ. આ દર્શન મોહ એનો ગયો, દર્શન મોહ ગયો કે દેહથી ભિન્ન આત્મા છે. અરે દેહથી ભિન્ન આત્મા છે તો તારા ઘરથી ભિન્ન ખરો કે નહીં? તારા દાગીનાથી ભિન્ન ખરો કે નહીં? તો કે ના, એ તો મારો હા અને પ્રાણ છે. તારા દીકરાથી ભિન્ન ખરો કે નહીં? તારા સ્વજન પરિવારથી ભિન્ન ખરો કે નહીં? દેહથી ભિન્ન બોલે છે એટલે શું સમજસ તું? આ સમજ ન આવે, આ સંકેત નથી, બોલે ખરો કે એને માટે તેને મારો પ્રાણ આપી દઉં બીજા માટે. અરે પણ એ તું એનાથી દેહથી ભિન્ન છે આત્મા, તો એ વસ્તુ તારાથી ભિન્ન છે એવું શ્રદ્ધાન. આ સંકેતનો અભાવ, સંકેતનો અભાવ થાય છે એ પરાગ આ પુસ્તક લેતો. સમજ નથી આવતી જ્યારે. કેટલી વસ્તુ આપણે માત્ર સાંભળીએ છીએ અને આપણે શબ્દોમાં છીએ, શબ્દથી આગળ વધી શકતા નથી. જો ધર્મ ચિંતનથી શરૂ થાય છે, ધર્મ વિચારણાથી શરૂ થાય છે. કર, વિચાર તો પામ, અને એ વિચાર છે એ આખી પ્રક્રિયા અંતસ્થ થવાની છે. એનો ભાવ પકડવો એ વિચાર છે, એના અર્થ પકડવા એ વિચાર નથી. તાત્પર્ય પકડવું એ વિચાર છે, રહસ્ય પકડવું, મર્મ પકડવો, ધર્મનો મર્મ. તો અહીંયા એ આત્મા ઉપર સ્થિર થઈ ગયો છે. એટલે કેવળ ચૈતન્યનું જ્ઞાન જો, તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિરો. હવે ચારિત્ર મોહ છે એ હું જોઉં છું, વિલોકીએ જુએ છે અને એને ક્ષય કરતો જાય છે. જેવો જુએ છે કે મારાથી ભિન્ન, તો ખ્યાલ આવે છે કે એ તો મોહ છે, એનાથી એ જુદો. આ ચારિત્ર થતું જાય છે, ચારિત્ર એનું આવતું જાય છે. આવો દર્શન મોહ જતા સંકિત શુદ્ધ થાય. જેમ સંકિત શુદ્ધ થાય તેમ ચારિત્ર સ્વયં પરિણિત થાય, પ્રક્ષીણ થાય, ચારિત્ર મોહ તૂટે. અને તૂટે, ભેદ તૂટે એટલે શું થાય? અભેદ થાય. જે જુદું જુદું હતું એ બધું ગયું, એની ભિન્નતા તૂટી. તો પછી એ સ્થિતિ જ્યારે આવે છે કે જ્યારે ત્રણેય અભેદ પરિણામથી રહે, જ્યારે વર્તે તે આત્મારૂપ, આત્મારૂપ. પછી તેમ થાય કે હું એક જ આત્મા છે એ સત્ય છે, બાકીનું બધું જ મિથ્યા છે. શંકરાચાર્યજીનું સૂત્ર આવે, બ્રહ્મ સત્યમ જગત, આ જગતને કૃપાળુદેવનું વાક્ય, એને અને એને આ વિચિત્ર જગતને કાંઈ લાગતું વળગતું નથી. એ તો આપણે વાંચી ગયા, પણ આપણને પાછું ખ્યાલ ના હોય કે એમાં ભગવાને શું વાત મૂકી પાછી. એ તો ચિંતન કરીએ તો આપણને ખ્યાલ આવે કે એને ને આ જગતને, વિચિત્ર જગતને કાંઈ માટે તમે એના માટે લોકો ગમે તેમ કહે તો કાંઈ જૂઠાવે નહીં, કે છે ચિંતા કરશો નહીં. આ જ્ઞાનીને આ જગતને મળતી પાણ ન આવે તો ક્યાં માંડસ. કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી. આ એનો જો ચારિત્ર પ્રગટ થાય છે. અભેદ રત્નત્રય ભેદમાંથી અભેદ બોધ મળતો જાય, એની વિચારણા ચાલતી જાય. સુવિચારણા એ સાધના છે, ચિંતન એ સાધના છે, અનુપ્રેક્ષા એ સાધના છે. એટલે કુંદકુંદાચાર્યજીએ તો 12 ભાવનાને ભાવના ન કીધી, અનુપ્રેક્ષા કીધી. કે માત્ર ભાવ ભાવ 12 ભાવના વાંચી જઈશ, ગોખી જઈશ, અરે એની અનુપ્રેક્ષા તું કર તો એનાથી જુદો પડી જઈશ, વૈરાગ્ય ઉત્પન્ન થશે. વૈરાગ્યની જનની છે 12 ભાવના એ. પણ અનુપ્રેક્ષા કરવામાં આવે તો સંસાર અનિત્ય છે એ જાણ્યું, વાંચ્યું, પણ અનુપ્રેક્ષા ન કરી તો ત્યાં સુધી સંસારનું અનિત્ય સ્વરૂપ પ્રતીતિમાં આવતું નથી. સંસાર અસરણ છે, વાંચ્યું, સાંભળ્યું, બોલ્યો, ઘણાને કીધું, સંસાર અસરણ છે. સંસારનો કોઈ પદાર્થ સરણું આપી શકે એમ નથી. ઉભર મારે ફિક્સ ડિપોઝિટ જોઈએ આવું. સરળ ભૂતમાંથી ઓલો શ્રદ્ધા ગઈ નથી હજી, કારણ કે પ્રતીતિ હજુ. તો ભેદ રત્નત્રયની ઉપાસનાથી અભેદ રત્નત્રય થાય, અને કેટલાય તો ભેદની વાત સાંભળે તો ભડકે. અને જે આવા વાચા જ્ઞાની હોય ને એને બસ આજે અમે તો ભેદ જ્ઞાની અભેદની વાત કરીએ, પણ અભેદ શેમાંથી થાય? અરે એટલી સમજ જેને નથી તો આ એને જ્ઞાન કેવું કહીએ? એને ખબર જ નથી પડતી કે ભાઈ અભેદ તરફ જવાનો માર્ગ ભેદની અંદર આ વિવેક, હેય, ઉપાદેય અને જ્ઞેય, એનો વિવેક કરતા 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 એની અભેદતા સાધવાની છે. કે જો આ તો બધું આત્મામાં તો બધું અભેદ થઈ ગયું, આમાં હવે કોઈ જુદું પર રહેતું નથી, એવું તત્વ અહીંયા વાત મૂકી છે. બે તત્વ, બે શબ્દ મૂક્યા છે. એટલે વ્યવહારથી એ શું કરે છે? ભેદ રત્નત્રયની ઉપાસના શેનાથી કરે છે? તો કે આત્મતત્વ આદિ 6 દ્રવ્યની વિચારણા, 85 વિચારણા, 9 પદાર્થ અને તેની શ્રદ્ધા, યથાર્થ જ્ઞાન તથા અહિંસાદી વ્રત, 5 મહાવ્રત, 10 લક્ષણી ધર્મ, આ બધા ભેદ રત્નત્રયના લક્ષણ છે. સંવરનો માર્ગ જેટલો છે એ ભેદ રત્નત્રય. સંવરના સાધનો, સંવરનો માર્ગ, સંવરની સામગ્રી જે છે તે ભેદ રત્નત્રયની ઉપાસના છે. વ્રત, તપ, જપ, યમ, નિયમ, આ બધા પંચપરમેષ્ઠી, મંત્ર સ્મરણ, આ બધા ભેદ રત્નત્રય છે. અને શુદ્ધાત્મ તત્વમાં અભેદ ભાવે જે પરિણમન થાય છે પછી એનાથી, એ જાણીને એનાથી છૂટે છે, એ જાણીને એનાથી વયાવૃત થાય છે. શબ્દ પ્રયોગ જૈન દર્શનમાં વયાવૃતનો છે. કે જેને તું જાણ એમાં સ્વ પરનો વિવેક કર, એ જો પર છે તો એનાથી તું છૂટો પડ, એને કહેવાય વયાવૃત. પરથી છૂટા પડવું એનું નામ વયાવૃત. એ પરથી છૂટા પડવું કોણ પડે? જે જાણે છે તે પડે કે જે જાણતો નથી એ પડે? પછી આપણે બધા દ્રવ્યને કહે કે તું પર છું, તું પર છું, તું જા, તું જા, કોણ છૂટું પડે? કોના સંબંધે વડગણા છે? આ જાણકારના સંબંધે વડગણા છે. વડગણા તો છે, વડગણા જડના વડગણા છે, પરના વડગણા છે, પણ કેના સંબંધથી છે? પરના, પરના કારણે, એટલે એનો આધાર લઈને રત્નત્રય, ભેદ રત્નત્રયનો આધાર લઈને એની આરાધના સાધના. આખો ધર્મનો માર્ગ ભેદ રત્નત્રયનો છે, અને મોક્ષની પ્રાપ્તિ એ અભેદ રત્નત્રય છે. સ્વરૂપની પ્રાપ્તિ તે અભેદ. આ વાત જ્ઞાનીઓએ આટલી સ્પષ્ટ રીતે સમજાવી છે, પણ જગતના જીવોને બસ અમે અભેદમાં માનીએ ને, અમે નિશ્ચયમાં માનીએ ને, આમને તેમને એટલો બધો ગોટાળો કરે કે નિશ્ચય પ્રાપ્ત થાય નહીં અને વ્યવહાર છૂટી જાય. જ્ઞાન દશા પામે નહીં, સાધન દશાનો કાંઈ. અથવા નિશ્ચય નહીં ગ્રહે, માત્ર શબ્દની માય લોપે વ્યવહાર તોડી નાખો. આ આરાધના ભેદ રત્ન ત્રયની હતી, એનો નિષેધ કર્યો, નિષેધ કરીને તોડી નાખી કે એની કાંઈ જરૂર નથી. આપણે તો માત્ર એક આત્માને જાણો ને, એક આત્મા પ્રાપ્ત કરવો છે, પણ એ આત્મામાં ઓલી વડગણા તોડવાની છે, એ કોણ તોડશે? જાણ્યા વિના તૂટશે? એ ભેદ રત્નત્રયથી તને એ જ્ઞાન થાય છે. તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ, ચારિત્ર મોહ છે એ ભેદ રત્નત્રયથી લક્ષમાં આવે છે તો છૂટે છે. અને ચારિત્રની પણ શુદ્ધિ થાય તો આત્મતત્વ શુદ્ધ થાય, ત્યાં સુધી શુદ્ધ થાય. એક અંશે પણ ચારિત્રમાં રાગનો કણિયો રહી ગયો તો નિશ્ચય નહીં. આચાર્યો પણ ના પાડે છે કે અણુ માત્ર જો રાગાદે રહી ગયો તો ચારિત્રની પૂર્ણતા નથી, અને ચારિત્રની પૂર્ણતા નથી તો સમ્યક મોક્ષ નથી. એટલું ચારિત્ર બળવાન થાય, એટલું શુદ્ધ આપોઆપ થાય. ચારિત્ર એ પરિણતિ છે દર્શન જ્ઞાનની, દર્શન જ્ઞાનની પરિણતિ ચારિત્ર છે. ચારિત્ર જ્યારે દર્શન જ્ઞાન વિના કરવું પડે એ ચારિત્ર, એ ચારિત્ર નથી, ભ્રાંતિ છે. તું આમ લે, તું આ વેશ બદલાવ, ચારિત્ર લ્યો, દર્શન જ્ઞાનના અભાવમાં ચારિત્ર આવતું જ નથી. એ વિપર્ય છે. એટલે જ મહાત્માને સર્વસંગ પરિત્યાગ કીધો છે. દર્શન ઉત્પન્ન થવા માટે સંગ બાધારૂપ છે. આપણને દર્શન જલ્દી થતું નથી, સરળતાથી થતું નથી, એનું કારણ ઘણી ઘણી પ્રકારની સંઘની મર્યાદાઓ જાણે અજાણે સૂક્ષ્મપણે પણ આપણને ઉપયોગને રોકે છે. એમાં એ આપણને ખબર નથી, પણ આપણો ઉપયોગ એમાં ચોંટેલો છે. સર્વસંગ પરિત્યાગ થતાં એક વખત એનાથી જે મોકળો થઈ જાય, મન થયો, દ્રવ્યથી નહીં, સર્વસંગ પરિત્યાગ ભાવથી થવો જોઈએ, મોકળો થઈ જાય, પછી એની પાસે એના પુરુષાર્થને અવકાશમાં આ બાધારૂપ તત્વો નીકળી જાય, પછી એનો પુરુષાર્થ એમાં સહી દિશામાં જતા કામ કરશે તો જરૂર એને દર્શન થાય. તો આ જે સર્વસંગ પરિત્યાગ છે એ દર્શનની ઉત્પત્તિનું કારણ બને, ન બને એવું નહીં, જ્ઞાનનું પણ બને. તો એને બે કાર્યક્રમ આપ્યા સાધુ માટે, શું આપ્યા? સ્વાધ્યાયથી જ્ઞાન મળે અને ધ્યાનથી દર્શન પ્રાપ્ત થાય. સ્વાધ્યાયથી જ્ઞાન મળે અને ધ્યાનથી જે જાણ્યું છે એનું વિચાર જ થાય, અનુપ્રેક્ષા થાય, ચિંતન થાય, નિધિધ્યાસન થાય. આ ધ્યાનની અંદર એને એ બધું થતાં એની શ્રદ્ધા થતી જાય. ધ્યાનમાં એટલો એટલો વિવેક જાગે અને બધા દ્રવ્યો છૂટા પડતા જાય. છૂટા પડતા 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 એ આત્મદ્રવ્યમાં કેન્દ્રિત થાય. જે અને ધ્યાન કેનું કરે? જે સ્વાધ્યાય કર્યો છે જે તત્વનો, એનું કરે. તો સાધુને માટે બે જ કાર્યક્રમ આપ્યા, ધ્યાન. સાધુનો કાળ પસાર કરવા માટે બે જ કાર્યક્રમ. સાધુ સતત ધ્યાનમાં, અને ધ્યાનમાં દુઃખ ધક્કો લાગે, છૂટી જાય, દેહના ધર્મને કારણે, પૂર્વના ઉદયને કારણે, નિમિત્તના કારણે જે હોય તે છૂટી જાય તો એને શું કરવું? સ્વાધ્યાયથી ત્વરાથી પાછું અનુસંધાન ધ્યાનનું કરી લેવું. કારણ કે એ દર્શન જેવું એનું શુદ્ધ થશે એટલે ચારિત્રના દોષો આપોઆપ ટળી જશે. ચારિત્ર પરિણત થાય છે, ચારિત્ર કરવાનું હોતું નથી, થઈ જાય છે. કારણ કે જીવનો વ્યવહાર જેવું એનું દર્શન છે એવો જ હોય છે. ઉદય થાય, ચારિત્ર ઉદય થાય છે. એટલી સરસ વાત છે. આપણો પણ જે કંઈ વ્યવહાર છે એ આપણી સમજણ જેવી છે એવો જ છે કે બીજો કંઈ છે? સમજણ છે એવો જ વ્યવહાર થાય. આપણે કંઈ કે મનમાં કંઈ તો પણ એ કપટ સમજણ છે કે આચરે છે કંઈ જુદું, તો એનો નિર્દોષ સમજણ નથી. એની સમજણ કેવી છે? કપટની છે. તો એવો વ્યવહાર કરે છે. 17મું પાપસ્થાનક શું છે? માયા મૃષાભાગ. એ જૂઠું બોલે છે માયા માટે, માયા કરે છે. અને એમાં કદાચ સાચું બોલતો હોય તો એ માયા મૃષાભાગ છો. એ જે બોલે છે એ સાચું બોલતો હોય તો માયાના કારણે, માટે માયા મૃષાભાગ છે. ભાવતાલ ખોટા કરે, માલ ખોટો હોય તો સાચો બતાવે, સાચો કે એ બધું કરે છે. શું કરે છે? કયા ખતવણી ક્યાં કરશો? માયા મૃષાભાગ. વાત બેસે છે. ભેદ રત્નત્રયની ઉપાસનાથી અભેદ રત્નત્રયની પ્રાપ્તિ થાય એ મૂળ માર્ગમાં એટલી સરસ રીતે આપ્યું છે. ત્રણેય ભેદ સમજાવ્યા છે અને પછી કહ્યું કે અભેદ પરિણામથી જ્યારે આત્મા વર્તે ત્યારે જીન માર્ગ તે પામ્યો રે. આ જીન માર્ગ રત્નત્રયની પ્રાપ્તિ એ જ મોક્ષ માર્ગ, એ જીન માર્ગ. કીવા પામ્યો તે જીન માર્ગ અને નિજ સ્વરૂપ બે જુદા નથી. જીન માર્ગ ઉપર ચાલે તો નિજ સ્વરૂપની જ પ્રાપ્તિ થાય. આ અભેદ, અભેદ રત્નત્રય. અત્યારે આપણને આવા શબ્દો ઉપર કે આ ભેદ રત્નત્રયથી શું થાય, એમાં કાંઈ ન થાય, અમારે તો અભેદ રત્ન થાય, આ બધું ભેદ છે, સાચું તો અભેદ જ છે નિશ્ચય બધા. અરે ભાઈ, આવી બધી ભાષાબાજી કરવાનું છોડી દે અને જે વ્યવસ્થિત રૂપની અંદર જે પ્રાપ્તિ જેમ થતી હોય, સાચા સાધકના લક્ષણ કીધા છે કે કરે છે. અને જે પરિણમન છે અભેદ ભાવે તે રત્નત્રય છે, અને એ જ સમ્યક દ્રષ્ટિનું મુખ્ય લક્ષણ. જો આ સમ્યક દ્રષ્ટિ આત્માનું લક્ષણ આ છે કે એ ભેદની ઉપાસના કરે અને અભેદની પ્રાપ્તિ કરે, આ એનું લક્ષણ એ કહ્યું છે. તો આપણે અત્યારે આ વાતને વિરામ આપીએ. 32મી ગાથામાં બદલીશું.